પ્રવચન નંબર 192 તારીખ 18/11/89 70 મિનિટ સમયસાર ગાથા 45-49
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યોષાન આદિ એમાં બધું લઈ લેવું, રાગ દ્વેષ મોહ તો દુઃખના પરિણામ બધા આદિ એ ભાવો જીવ ન કહ્યા, એને આપ જીવ છે એમ નથી કહેતા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કયો તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, આત્માની સાથે રાગનો સંબંધ છે એમ અમને પ્રતિભાસે છે. ચૈતન્ય સિવાય જળને તો દેખાતા નથી, રાગને સુખ દુઃખના ભાવ આ ભીતમાં તો થતા નથી અને આત્મામાં થાય છે એની સાથે સંબંધ છે એમ અમને ભાસે છે, છતાં તેમને ઉદગલના સ્વભાવ કેમ કયા? ઉદગલનો વિભાવ નહીં પણ ઉદગલનો સ્વભાવ રાગને સુખ દુઃખને કેમ કયો તેના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. બોલો રે કર્મ
અષ્ટ પ્રકારનું જીન સર્વ ઉદગલ માય કરે પરિપાક સમય જે અનુ પળ દુઃખ નામ પ્રસિદ્ધ છે.
ગાથાનો અર્થ આઠે પ્રકારનું કર્મ છે જ્ઞાનાવનાદિ, તે સર્વ પુદ્ગલમય છે એમ જીન ભગવાનના એમ જીન ભગવાન સર્વજ્ઞ દેવો કહે છે. જે પક્વ થઈ ઉદયમાં આવતા એનો પરિપાક અબાધાકાળ પાકે ત્યારે કર્મ ઉદયમાં આવે છે, ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે એમ કહ્યું છે, એ કર્મનું ફળ છે એ દુઃખ છે એમ કહ્યું છે. ટીકા અધ્યોષણ આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારો, જો અધ્યોષણ આદિને ઉત્પન્ન કરનાર આત્મા નથી, અહીંયા નિમિત્ત કરતા કોણ છે? એકી છે. ઉપાદાન કરતા તો અધ્યોષણ પરિણામ સમય સમયવર્તી છે પણ એનું નિમિત્ત આત્મા નથી, એનો નિમિત્ત કરતા કર્મનો ઉદય છે. એટલે એની પ્રધાનતાથી નિમિત્તની પ્રધાનતાથી એનાથી થાય છે, ઉપાદાનની પ્રધાનતાથી કયો તો પર્યાય પર્યાયથી થાય છે પણ દ્રવ્યથી તો નહીં. સમજી ગયા? અધ્યોષણ આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધું ઉદગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. આ ગણાયું તો સર્વજ્ઞનું વચન તે આગમ છે અને બીજી સાનુભવ ગર્ભિત યુક્તિ છે. બે વાત આવી, વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળ પણ જે કહેવામાં આવે છે તે એટલે કે કર્મફળ અનાકૃતા લક્ષણ જે સુખ નામનો આત્મ સ્વભાવ તેનાથી વિલક્ષણ વિરુદ્ધ લક્ષણ હોવાથી દુઃખ છે, તે દુઃખમાં આકુરતા લક્ષણ અધ્યોષણાદિ ભાવો સમાવેશ પામે છે. એક દુઃખ કહીએ એ દુઃખની અંદર રાગ દ્વેષ અધ્યોષણ બધું એમાં આવી જાય, કેમ કે એ કાર્યનું કર્મ છે ને એનું પણ દુઃખ છે એટલું દુઃખમાં બધું આવી જાય. તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, જો કે ચૈતન્ય સાથે સંબંધ છે અને રાગને એવો ભ્રમ ઉપજાવે છે તો પણ તેઓ આત્માના સ્વભાવ નથી પણ ઉદગલ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ પણ નથી રાગાદી અને આત્માનો વિભાવ પણ નથી. ત્યારે કે છે કે પૂતગલનો એ સ્વભાવ છે, પૂતગલનો વિભાવ નહીં પણ પૂતગલનો સ્વભાવ છે. કેમ કે એના લક્ષે રાગ થાય છે, જેના નિમિત્તે થાય તો એ તેનો છે, આત્માનો નથી. બીજું, સિદ્ધવસ્થા થાય ત્યારે આઠેક પ્રકારના કર્મ અકર્મ રૂપે પણ જાય છે, પણ ફરીને કોઈ ગાંડાજીનું નિમિત્ત પામીને એ જ કારણ વગરના રાગ દ્વેષ રૂપે પરમે છે. માટે પૂતગલનો સ્વભાવ છે. જેમ રાગ દ્વેષનો આત્માનો સ્વભાવ નથી પણ વિભાવ છે, એ વિભાવ ટેળો તો ટેળો, ફરીથી તે વિભાવ રૂપે આત્મા કોઈ કાળે પણ પરિણમતો સિદ્ધ થયો તે થયો, વિભાવ રૂપે પરિણમવાનો નથી. અને આ પૂતગલ કર્મ તો એ સ્વભાવ રૂપે પરણમે, અકર્મ રૂપે પરણમે છે, પણ એ પાછો રાગદ્વેષ રૂપે પરણશે, માટે એનો સ્વભાવ છે. વિભાવ તો ટળી જાય ને ફરીથી કર્મ રૂપે ન પરણવા જોઈએ પરમાણુ, એને એ પરમાણુ પરણમે છે કોઈને કોઈ કાળે પાછા, તો એનો સ્વભાવ છે. જોશાન આદિ ભાવો જે છે એનામાં એ અનુભાગ થવાની શક્તિનો નાશ નથી થયો. સિદ્ધવસ્થામાં વિભાવ પરિણામનો શક્તિનો નાશ થઈ ગયો, પર્યાય શક્તિનો નાશ થઈ ગયો. સિદ્ધ ભગવાનના અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ એકી ન રહી કે રાગરૂપે ઉત્પન્ન થશે. પરમાણુમાં તો એની શક્તિ કાયમ રહી, એની વ્યક્તિનો અભાવ થયો. નાનાવણ આદિ દ્રવ્યકર્મ દ્રવ્યકર્મ ન કહેવાનું હોય, એ કારણ વર્ણના થઈ ગઈ, પણ એનામાં જે શક્તિ હતી ફરી ફરીને રાગરૂપે પરણવાની, એ શક્તિનો અભાવ ન થયો. એની અંદર હજી અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ રાગરૂપે થવાની છે, અનુભાગ રાગે સુખ દુઃખ. માટે અમે એને પૂતગલનો સ્વભાવ કહીએ છીએ, વિભાવ કહેતા નથી. સિદ્ધ ભગવાનનો વિભાવ ભાવ એનો તો અભાવ થઈ ગયો, માટે એ તો સ્વભાવ નતો તો વિભાવનો અભાવ થઈ ગયો, પણ આનો શક્તિમાં હજી પડ્યું છે એટલે એનો સ્વભાવ છે. કોઈને કોઈ કાળે એ વિભાવ રૂપે પરણશે, પરણશે ને પરણશે. એક કારમણ નામની વર્ગના છે ને, એક વિભાવી સ્વર્ગના છે, બાવીસ એમાં એક કારમણ વર્ગના છે, કર્મ રૂપે પરણે છે, ફરી ફરીને અકર્મ રૂપે થાય, પછી કર્મ રૂપે થાય, અકર્મ રૂપે થાય, પછી કર્મ રૂપે થાય. વ્યક્તિ અપેક્ષા સમષ્ટિગત અપેક્ષા તો હજી ચાલુ છે, એનું એક વ્યક્તિની અપેક્ષા. આવા કર્મનો ઉદય આવે ત્યારે આત્મા દુઃખરૂપ પરણે છે, એટલે કર્મના ઉદયમાં જોડાય છે. આત્મામાં જોડાય તો દુઃખરૂપે પરણતો નથી, તો અત્યંત સુખરૂપે પરણી જાય, પણ એ કર્મના ઉદયમાં જોડાય છે, લક્ષ કરે છે. સમજી ગયા? કર્મના ઉદયથી થતો નથી દુઃખ, એમ આત્માથી દુઃખ ઉત્પન્ન થતું, કર્મ ઉત્પન્ન કરતો નથી દુઃખ. આત્મા દુઃખને ઉત્પન્ન કરતો નથી, કર્મ દુઃખને ઉત્પન્ન કરતો નથી, પણ દુઃખ તો થાય છે. તો એનું ઉપાદાન કારણ એક સમયની પર્યાય યોગ્યતા અને નિમિત્ત કારણ જૂના કર્મનો ઉદય. સમજાણું? આત્મા દુઃખરૂપે પરણે છે, એવું ને, કર્મનો ઉદય આવે ત્યારે, એમાં એવું ને, ત્યારે આ આત્મા દુઃખરૂપ પરણે છે. એકલો એકલો દુઃખરૂપ નથી પરણતો, દુઃખનું નિમિત્ત કારણ આત્મા નથી. ઉપાદાન કારણ પર્યાય ને નિમિત્ત કારણ કર્મનો ઉદય. આત્મા તો અકારક આવેદક છે, અકારણ અકર્તા ને અકારણ બે છે એમાં, અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યોષાન છે. તેથી દુઃખરૂપ ભાવમાં અધ્યોષાનમાં ચેતનતાનો રમૂજ જે છે, પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, આ જીવ નથી, જીવના પરિણામ પણ નથી. જીવના પરિણામ હોવાનો ભ્રમ ઉપજે છે, જે પૂતગલનો ભાવ, કેમ કે જીવનો ભાવ તો જ્ઞાતા પણ છે, જ્ઞાન છે, જાણે છે, દેખે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી જળ જ છે. ભાવાર્થ કરતા કેટલું ચોખ્ખું કર્યું, કર્મજન્ય છે કર્મથી જન્મેલો દુઃખ છે. આત્મા એનો જનક નથી, આત્મા દુઃખને પેદા કરતો નથી. કર્મ જન્ય છે, તેથી જળ જ છે એમ કહ્યું. હવે પૂછે છે કે જો અધ્યોષણ આદિ ભાવો છે તે પૂદગલ સ્વભાવો છે, જો એમાં પૂદગલનો વિભાવ નહીં, પૂદગલ સ્વભાવો છે એ નહીં શબ્દ રેખા, તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? જો પૂદગલનો સ્વભાવ છે, પૂદગલના પરિણામ છે, જળ છે, અચેતન છે, પણ અમે તો સર્વજ્ઞનો આગમે વાંચ્યું છે અને એમાં તો એ રાગ છે એ જીવના પરિણામ કયા છે? અરે રાગ તો જીવના પરિણામ કયા છે, પણ દેહને જીવ કયો છે? એમ કેમ કહેવામાં આવ્યા છે તેના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. 46 ગાથા બેન. એ જ્યાં જીવ છે રાગને કયો, દેહને જીવ કયો, એ બધો વ્યવહાર દર્શાવ્યો છે. જીનેન્દ્ર ભગવાનના આગમમાં એને વ્યવહાર ઉપચાર દર્શાવ્યો છે. ઉપચારના કથન છે, વાસ્તવિક કથન નથી. અને વ્યવહાર દર્શાવવાનું પણ થોડું પ્રયોજન છે. વ્યવહાર શા માટે દર્શાવ્યો એ પણ લિમિટેડ એમાં પ્રયોજન છે કે જીવ પાપથી બચે, સ્વસંધિ થાય નહીં, સમજી ગયા? એવું અંદરમાં પ્રયોજન થોડું છે વ્યવહાર દર્શાવવાનું. ગાથામાં કહેશે આ સર્વદ્યોષાનાદી ભાવો છે તે જીવ છે એવો જીનવરોએ જે ઉપદેશ આપ્યો બનેવો છે તે વ્યવહારને દર્શાવ્યો છે. ઠીક છે, આ બધા અધ્યોષાનાદી ભાવો જીવ છે. તારો પ્રશ્ન છે, અમે કહ્યું કે પૂદગલ છે, પૂદગલજન્ય છે, જળ છે. તારો પ્રશ્ન છે કે સર્વજ્ઞના આગમમાં એને જીવ કયો છે? તમે ભલે એને જળ અને અચેતન કહો, પણ સર્વજ્ઞ ભગવાને તો એને જીવ કયો છે? જીવના પરિણામ નહીં, એને જીવ જ કયો છે એમ પ્રશ્નકાર પ્રશ્ન કરે. એમાં એવું ને, અધ્યોષાનાદી ભાવ જીવ છે, આશરો છે એમ નથી કહ્યું. જીવ છે, સમજો, દલીલ કરે છે સ્પષ્ટ કરવા માટે. આ બધા અધ્યોષાનાદી ભાવ જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવોએ કહ્યું છે, કહ્યું છે તે વાત સાચી છે. કહ્યું છે તે જો કે વ્યવહારને અભૂતાર છે તો પણ, એ જીવ નથી તો પણ, એને સંયોગ દેખીને ઉપચારથી તેને જીવ કહેવામાં આવ્યો છે. કે છે વ્યવહારને પણ દર્શાવ્યો છે, અભૂતાર છે તો પણ વ્યવહારને, સમર્થાચાર્ય ભગવાને વ્યવહારને દર્શાવ્યો છે. આ બરાબર છે, વ્યવહારને દર્શાવ્યો છે પણ નિષેધ કરવા માટે દર્શાવ્યો છે એમ. કારણ કે હવે કારણ આપે, શા માટે વ્યવહાર દર્શાવ્યો સર્વજ્ઞ ભગવાનની વાણીમાં, કેમ આવ્યો વ્યવહાર? રાગ તે જીવ છે, દેહ તે જીવ છે, એવો વ્યવહાર કેમ આવ્યો વાણીમાં? કારણ કે જેમ મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે, તેમ વ્યવહાર નહીં, વ્યવહારી જીવોને પરમાર્થનો કિનાર છે. શરીર તે જીવ છે, રાગ તે જીવ છે, દુઃખી થાય તે જીવ છે, દુઃખ વેદે તે જીવ છે, એમ જે આવ્યું છે તે મ્લેચ્છ ભાષા મ્લેચ્છોને વસ્તુ સ્વરૂપ જણાવે છે, તેમ વ્યવહારને વ્યવહારીજનોને, એમ પરમાર્થીઓને નહીં, વ્યવહારીજનોને, જીવોને પરમાર્થનો કહેનાર છે. આ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એ આવ્યું તો ને 11મી ગાથામાં. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તો કહે છે કે વ્યવહાર પરમાર્થનો કેનાર, પ્રતિપાદક એટલે કેનાર છે. તેથી અપરમાર્થ બુદ્ધ હોવા છતાં પણ એ વ્યવહાર ખોટું બોલે છે તો પણ, જૂઠું બોલે છે તો પણ ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરવા માટે દર્શાવો ન્યાયસંગત છે. વ્યવહાર નહીં, ન્યાયસંગત છે. ધર્મતીર્થની પ્રવૃત્તિ એટલે જીવ સ્વછંદી ન થઈ જાય અને એકાંત ઉપર સર્વથા ન ખેંચાઈ જાય કે જો એ રાગ પર્યાયમાં એને થતો જ ન હોય ને દેહનો સંયોગ ન હોય તો ભેદ જ્ઞાનનો ઉપદેશ નિરર્થક જાય. માટે એ ન્યાયસંગત છે. પણ છે અપરમાર્થું, સાચું કથન કરતો નથી. ધ્યાન રાખવું કે વ્યવહાર નહીં જે દર્શાવ્યો હોય કે અસત્યાર્થ હોવાથી તેનું સંધાન છોડવું. ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહાર નહીં દર્શાવ્યો, ન્યાય છે. ધર્મતીર્થ એટલે શુભભાવ. અહીંયા એટલે નિતા તો એ નીચે કહેશે કે જો દેહ આત્મા સર્વથા ભિન્ન હોય તો જેમ રાખને વસરે તો પાપ લાગતું નથી, તો એમ એકેન્દ્રી બે ઇન્દ્રિયને વસડી નાખતા પાપ નહીં લાગે એમ નથી. એટલે વ્યવહાર નહીં દર્શાવો ન્યાયસંગત છે. પરંતુ જો વ્યવહાર નહીં દર દર્શાવવામાં આવે તો હવે એકલું નિશ્ચયનું કથન કરવામાં આવે ને દેહને તે જીવ છે ને રાગ દ્વેષ સુખ દુઃખી જીવ છે એમ ન કરવામાં કહેવામાં આવે તો, વ્યવહાર ન દર્શાવવામાં આવે તો પરમાર્થે શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી નિશ્ચય નહીં જોવામાં આવે તો આત્માને દેહ ભિન્ન જ છે. આત્માને દેહ અડતો નથી ને દેહને આત્માએ અડતો નથી એમ આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં રાખને ચોળી નાખવું તો કઈ પાપ લાગતું નથી. અહીંયા પાપની નિવૃત્તિ અને પુણ્યની પ્રવૃત્તિ એટલી લિમિટેડ વાત છે. ભસ્મને મસળી નાખવામાં હિંસાનો ભાવ છે તેમ ત્રસ થાવર, ત્રસ એટલે બે ઇન્દ્રિયાદી, થાવર એટલે એકેન્દ્રી, એ જીવોનું નિશંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ થશે, પાપનો અભાવ થશે. જે પાપનો જ જેને ભય નથી એને ધર્મ ક્યાંથી થાય? વ્યવહાર નહીં દર્શાવે છે એ પણ જીવને લિમિટેડ થોડું હિત થાય છે, પાપથી બચે છે. આમ જાણે તો નીચે જોઈને હાલે મુનિરાજ, નીચે જોઈને હાલે છાડા તો નાથ, દેહનાથમાં ભિન્ન છે કેના પોતે, કેમ કે વ્યવહાર નહીં એને જ્ઞાન વર્તે છે. આ જયપુરમાં ઉગ્યો ત્યારે સાબ ઘરના મકોડા એની ઉપર ચાલતા હતા બધા લોકો. મેં જોયું, અરે અરે વ્યાખ્યાનમાં કહ્યું, આ હોય કઈ આવું પીજેથી બધું સાફ ક્લિયર કરીને નીચે જોઈને ચાલે જ નહીં, પાછા ઉપર જોઈને હાલે વાતો કરતા હતા. પેલા તારા શરીર ઉપર કોઈ ચક્કર ફેરવી નાખે મોટર તો તને કેવું થાય? તારો બાળક ઉપર કોઈ મોટર ફેરવી નાખે તો તને કેવું થાય? અહીંયા તને કઈ વાંધો નથી આવતો, અહીંયા વાંધો આવે છે અને અહીંયા તને વાંધો નથી આવતો, તું કઈ સમજો જ નહીં. જે ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ થાય, આ હિંસાથી બચવા માટે વ્યવહાર કાર્યકારી છે. હિંસામાં ન ખેંચાઈ જાય જીવ. બટાટા ખાવાનું શું વાંધો? અરે અનંત જીવો છે એમાં, હું ખાવા વાંધો હું તને? પણ એ તો શરીરને આત્મા તો ભિન્ન છે, આત્મા તો અરૂપી છે, આત્મા તો મરતો નથી, અવિનાશી છે. બોલો, એવું કઈ ગયું? ઊંધું જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું. આ હિંસા થઈ જાય એને બચાવવા માટે આ વ્યવહાર નહીં દર્શાવો ન્યાયસંગત છે. હિંસાથી બચી જાય જો આ ગાથા આપી દેતો, અને કરતા બુદ્ધિ આવે નહીં, કેમ કે મુનિના છારા તો નાદ જોઈને આવે છે, તો એને કરતા બુદ્ધિ આવતી છે. એ તો એના આયુથી મરે જીવે, આપણે શું લેવા દેવા એમ નથી. હા, તે કેમ પ્રમાદ કર્યો? પ્રમાદ તો પૂર્ણ પાપ છે. પ્રમાદ પણ નથી હોતી, બધો પાપ છે. એસા નહીં સમજના ચાહીએ. હિંસાનો અભાવ થશે અને તેથી બંધનો જવાબ થશે. જો હિંસા તને નહીં થાય તો બંધન નહીં થાય. પણ એમ નથી, હિંસા થાય ને તને બંધ થશે. ભાવ બંધ ને કર્મ બંધ નિમિત્ત પણ બે થશે. વળી આ એક ભાગ પૂરો થયો, બીજો ભાગ સમજાવે છે. વ્યવહાર બે પ્રકારના વ્યવહાર, એક દેહનો સંયોગ સંબંધ અને એક રાગનો સંયોગ સંબંધ. બે નો છે સંયોગ સંબંધ, તાદાત્મ સંબંધ નથી. વળી પરમાર્થે પરમાર્થ દ્વારા રાગ દ્વેષ મોહથી જીવ ભિન્ન દશાઓમાં આવ્યો હોવાથી રાગથી આત્મા સર્વથા ભિન્ન છે એમ નિશ્ચય નહીંથી દર્શાવવામાં આવે છે. આવતો હોવાથી રાગી દ્વેષી મોહી જીવ કર્મથી બંધાય છે, તેને છોડાવવો. રાગનો તું ત્યાગ કર, કેમ કે રાગ છોડી તો કર્મની કર્મનો બંધને નહીં થાય, એવો જે ઉપદેશ આપવામાં આવ્યો છે એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. જો સર્વથા રાગ ભિન્ન હોય, કોઈ નહીં ઉપચારથી પણ ભિન્ન નથી, ઉપચારથી પણ એનો કરતા નથી, રાગનો કરતા ઉપચારથી પણ નથી, તો અનુપચારે તો અકર્તા ને ઉપચારથી પણ અકર્તા, તો વર્તમાનમાં સીધો હતો તારો સ્વભાવ. એમ નથી, પ્રણમે છે માટે કરતા છે, રાગરૂપે પ્રણમે છે માટે કરતા છે. કર્મથી બંધાય છે તેને છોડાવો એ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. આમ જો વ્યવહાર નહીં ન દર્શાવવામાં આવે તો બંધ મોક્ષનો અભાવ ઠરે છે. તો હિંસાથી બંધ નહીં થાય અને રાગથી પણ બંધ થતો નથી તો બંધ મોક્ષનો અભાવ થાય. બંધ ન થાય તો મોક્ષનો પણ મોક્ષ ક્યાંથી થાય? બંધ થતો હોય તો મોક્ષ થાય. બંને તું જાણ કે બંધ થાય છે તો બંધના નાશનો ઉપાય તું કરીશ એમ. આવા જબરજસ્ત શાસ્ત્ર અધ્યાત્મનો એની અંદર આ વાત ગોઠવી પડે છે. વ્યવહારને એટલામાં દર્શાવ્યો છે કે એ સંયોગ સંબંધ છે એને સ્વભાવનું અવલંબન લઈ એનો ક્ષય કરી નાખને, એટલા માટે દર્શાવ્યો છે. નિરંગળ પ્રવૃત્તિ કરવા માટે એ નથી. પર્યાયમાં રાજદેશ સુતુ છે, કર્મનો કર્મનો સંયોગ સંબંધ છે અને એથી સંસાર છે. સંસારની પરિપાટી, એ સંસારની પરિપાટી તોડવા માટે તો આત્માનો અવલંબન લે. રાજદેશ મોહનો અભાવ થશે, તને શરીર પણ મળશે નહીં, તારો મોક્ષ થશે, એટલા માટે દર્શાવ્યો છે. અહીંયા તો હિંસાનો અભાવ થાય એટલી લિમિટેડ વાત કરી છે. હવે આગળથી હું તમને વાત કરું છું કે શા માટે દર્શાવ્યો છે કે રાગદ્વેષ છે પર્યાયમાં, મોહ છે, સુખ દુઃખ છે પર્યાયમાં, થાય છે, થાય ત્યાં સુધી વેદનાનો અભાવ છે ત્યાં સુધી, અને કર્મને લોકર્મનો સંયોગ પણ છે. હવે એમ જાણીને આ કેમ ઉત્પન્ન થાય છે રાગદ્વેષ સુખ દુઃખ, અને આ કર્મ નો કર્મની પરિપાટી કેમ ચાલી અનંતકાળથી? કે એ વ્યવહાર નહીં છે કથન, એને હું નિશ્ચય નહીં માનું છું. હવે નિશ્ચય નહીં ના પક્ષથી જોઉં છું તો હું તો જ્ઞાન દર્શનમય આત્મા છું, તો એનું અવલંબન લેતા રાગદ્વેષ મોહનો ક્ષય થશે અને ક્ષય થતા કર્મ નહીં બંધાય અને કર્મ નહીં બંધાતા શરીર પણ નહીં મળશે એમ લેને. હા, ઊંધું કાલે તો સૌળું લે ને, કે છે એનો અભાવ કેમ થાય કે નિશ્ચય ની અવલંબન લેતા બસ જો એમ આત્માને આશરો બિલકુલ ન હોય તો ભેદ જ્ઞાનનો ઉપદેશ નકામો જાય છે પર્યાયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી છે પણ એનો અભાવ કેમ થાય એ શીખવા જેવું એ છે તો છે છે તો છે એટલે સ્વીકાર માત્રથી બંધનો અભાવ નહીં થાય એનો અભાવ કેમ થાય કે પરાશ્રય જે રાગ થતો હતો એ સ્વાશ્રયમાં આવતા રાગનો અભાવથી જશે એ શીખવા જેવું છે એમ એક બાજુ આવે શુદ્ધ શુદ્ધની વિકલ્પના મીઠા દ્રષ્ટિને માન્યતા હંમેશા હોય છે કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ અને સંવેગ દ્રષ્ટિ તો હંમેશા એમ માને છે કારણ તત્વ અને કાર્ય તત્વ હંમેશા શુદ્ધ છે એમ પરમાગમનું અતુલ અર્થ સારા સારના વિચાર વાળો જીવ સંવેગ દ્રષ્ટિ નમસ્કાર કરે વાત તો બધી આવે એવું છે મધ્યસ્થ થઈને અધ્યયન કરે ને સમર્થ આચાર્ય છે કેવળ જ્ઞાનની પર્યાયને પણ દેવી અને રાગ છે એ વ્યવહાર લઈએ જીવના પરિણામ છે જીવ છે એમ દર્શાવ્યું છે સર્વજ્ઞના આગમમાં અધ્યક્ષનાદી ભાવો જીવ છે એમ દર્શાવ્યું છે ન્યાય સુંદર છે એ સંયોગનું જ્ઞાન કરી સ્વભાવનો અવલંબન લઈને સંયોગ ટાળવા માટે છે સ્વચ્છંદી થવા માટે નથી ભાવાર્થ પરમાર્થ રહી તો જીવને શરીર તથા રાગદેશમાંથી ભિન્ન કહે છે પરમાત્મા નિશ્ચય નીતિ એમ જ કહે છે જો તેનો એકાંત કરવામાં આવે તો એમ ભાવાર્થ છે ને જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદેશમો પૂતગલમય ઠરે અને તો પછી પૂતગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદેશમોથી બંધ થતો નથી ઓમાં હિંસાનો અભાવ આમાં બંધનો અભાવ બે કારણ જુદા પડ્યા આમ પરમાર્થથી જે સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો છે નિશ્ચય નીતિ તો બંધ નથી ને મોક્ષ પણ જીવ બંધ નહીં કરતો નથી ને મોક્ષ નહીં કરતો નથી તે જ આત્મા આત્માને ઉપાધિ છે એ સંસાર મોક્ષ બંનેનો અભાવ કયો છે તે જ એકાંતે ઠરશે એ તો એકાંત થઈ ગયું પરંતુ આવું એકાંત રૂપ વસ્તુનું સ્વરૂપ નથી પદાર્થ અનેકાંત સ્વરૂપ છે પદાર્થ અનેકાંત સ્વરૂપી છે અવસ્તુનું સદાન જ્ઞાન આચરણ અવસ્તુ જ છે માટે વ્યવહારને એનો ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે રાગ અવસ્તુ છે કઈ અપેક્ષા એ વસ્તુ કહ્યું છે અહીંયા કે જે વસ્તુ છે એ રાગ વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા ઇન્દ્રિયજીત ત્યારે આ કહેવાનો આશય ખ્યાલ દેવાને ઉપદેશ ન્યાય પ્રાપ્ત છે આ રીતે શ્યાદવાદથી બંને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું કે સમ્યક છે શ્યાદવાદથી વિરોધ મટી જાય છે શ્યાદવાદથી એટલે આત્માનો અનુભવ કરતા વિરોધ મટી જાય શ્યાદવાદ એટલે શું આત્માનો અનુભવ કરતા વિરોધ મટી જાય કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ છે એવું થઈ જાય આમ અનુભવ કરીને જોયું પછી બહાર આવ્યો કે મીઠા તો ક્યાં ગયું રાગદેશમાં અવસ્તુ છે, વસ્તુ નથી, ઉત્પન્ન જ ન થાય. વિખ્યાત વિખ્યાત ગોતવા જાય ક્યાંથી મળે? રાતના અંધારો હતો, વિઠાભાઈ સ્વિચ કરી પ્રખાત થઈ ગયો. રેમચંદજી પૂછે છે, વિઠાભાઈ બોલો અંધારો હતો એ ક્યાંય ગયું? વિઠાભાઈ કે અવસ્તુ થઈ ગઈ. પણ એનો વ્યય થયો તો ક્યાં? અહીં આ ઓરડામાંની બીજે હશે કે આમાં નથી, આની વાત ચાલે. અહીંયા પ્રકાશ ત્યાં થાય કે અંધારો
નથી
ન હોય એમ. એસી વાત હે, અનુભવના કાળમાં રાત દેખાતો નથી માટે. હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારને કયા દ્રષ્ટાંતથી પરિવર્તતો છે? શિષ્ય પણ અહીંયા પડી ગયો છે ખુલાસા કરાવવા માટે. વ્યવહારને દર્શાવ્યો છે તમે, એમ તો આપ કયો છો ને? હા, તો એનું કઈ દ્રષ્ટાંત તો આપો અમને. દ્રષ્ટાંત આપે છે ગાથા 48-47 એનું હરિગીત બોલો. વ્યવહાર ખોટો કેમ છે, જૂઠો કેમ છે, એના માટે દ્રષ્ટાંત આપો ને એમ. સર્વજ્ઞ ભગવાને દર્શાવ્યો છે વ્યવહાર, એ તમે કહો છો કે અપરમાર્થભૂત છે, તો એનું કારણ દ્રષ્ટાંત આપો. ટીકા. જેમ આ રાજા 5 યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે, 5 યોજનમાં આખું લશ્કર છે ને એમાં રાજા પણ વચમાં છે. 5 યોજનના ફેલાવ વાળું સૈન્ય રાજા સહિતનું સૈન્ય છે. રાજા બંગલામાં નથી અત્યારે, રાજા એ સૈન્યની સાથે છે એમ. જેમ આ રાજા 5 યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું, તે એક રાજાનું 5 યોજનના માં ફેલાવવું અશક્ય હોવાથી, અશક્ય કેવો દ્રષ્ટાંત આપ્યો એ સુંદર. 5 યોજનમાં ફેલાવવું અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો સેના સમુદાયમાં રાજા કેવા રૂપ વ્યવહાર છે. રાગદ્વેષી વ્યવહારી જનો કહે છે, સમ્યક દ્રષ્ટિ તો રાગદ્વેષને પુદ્ગલના ભાવતી છે. લોકોનો સેના સમુદાયમાં રાજા કેવા રૂપે વાર છે? પરમાર્થી તો રાજા એક જ છે, સેના રાજા નથી, સેના પોતે રાજા નથી. તેવી રીતે આ જીવ જો દ્રષ્ટાંત પૂરો થયો, તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં રાગના સ્થાનોમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે. એમાં એ બધું જે રાગ આદિનું સૈન્ય છે એમાં વચ્ચે એ આત્મા એમાં વ્યાપીને એટલે રહેલો છે અંદરમાં. એમ કેમ તે એક જીવનું સમગ્ર રાજધામમાં વ્યાપવું, ફેલાવવું, પસરવું અશક્ય હોવાથી જવાબ દીધો. સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ ક્યાં છે? નહીં એની અશક્ય હોવાથી વ્યવહારી લોકોનો અધ્યોષણ આદિ અન્ય ભાવોમાં જીવ કેવા રૂપ વ્યવહાર છે? વ્યવહારી લોકોનો વ્યવહાર છે, રાજદેશ જીવ છે એ વ્યવહારી લોકોનો વ્યવહાર છે. જ્યાં સુધી વ્યવહારના કથન સાચા લાગે છે ત્યાં સુધી ભેદજ્ઞાન નથી. વ્યવહારી લોકોનો અધ્યુષાન આદિ અન્ય ભાવોમાં જીવ કેવા રૂપ વ્યવહાર છે? પરમાર્થવાદી તો કહેતા નથી કે રાગી જીવ છે, એ તો જ્ઞાનમય જીવ કે છે. પરમાર્થી તો જીવ એક જ છે, અધ્યુષાન આદિ ભાવ જીવ નથી.
સુંદર
ઉત્તર તો શિષ્યના જવાબનો નીચો નામ આપી દીધો. અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ ભાવ છે, પણ જીવ એમાં એક છે. એ રાગ રૂપે પરણું થવું અશક્ય છે,
એમાં અશક્ય.
કથનચિત થાય છે ને કથનચિત નથી થતો ને અશક્ય છે, કેમ કે ચેતન જળરૂપે થાય નહીં. જળનો સંયોગ છે, રાગનો સંયોગ છે, પણ સંયોગથી સ્વભાવ જુદો છે. આપણે એનો ખુલાસો આવી ગયો કે એમ જાણીને ભેદજ્ઞાન કર, આત્માનો આશ્રય કરી રાગને ટાળી દે એમ તો સંયોગનો પણ અભાવ, શરીરનો પણ અભાવ થશે. એ પરિપાટી સંવર અધિકારમાં લીધી છે, બંધની પરિપાટી લખી અને પછી સંવર થયા પછી પણ પરિપાટી. રાગદ્વેષનો અભાવ, રાગદ્વેષનો અભાવમાં થવાથી કર્મનો પણ અભાવ, કર્મનો અભાવથી નો કર્મનો પણ અભાવ, અને શરીરનો અભાવ થવાથી સંસારનો પણ અભાવ. એમ પરિપાટી લીધી છે,
સંવરનો ક્રમ લીધો,
સંવરનો ક્રમ, સંવર થવાનો ક્રમ લીધો છે. બહુ સરસ સમયસર, સમયસર તો નિત્ય અધ્યયન
કરવાયું,
નિત્ય અધ્યયન કરવાયું શાસ્ત્ર છે, ફરી ફરીને અધ્યયન કરવાયું છે.
નિત્ય અધ્યયન કરવા યોગ્ય ને ફરી ફરી અધ્યયન
કરવા, હા નિત્ય અને ફરી ફરી અધ્યયન કરવાયું. અને જેમ જેમ તમે એનું અધ્યયન કરો તેમ તેમ નવા નવા ભાવ એમાં આવે. એટલે કહ્યું ને કે આપણો આ જે ક્રમ છે સમયસર ચાલુ રાખીએ. બોલો તો નાઇટમાં બેને કહ્યું નિયમ સાર રાખે. વ્યવહારી લોકોનો આ વ્યવહાર છે, રાગી જીવ રે દેહી જીવ, એ કોણ કહે છે?
વ્યવહારી લોકો,
અજ્ઞાનીઓ.
અજ્ઞાનીઓ કહે છે, જ્ઞાનીઓ તો કહે છે કે આત્મા જ્ઞાનમય છે ને જ્ઞાન જ થાય છે, રાગીમાં થતો જ નથી. કારણ ને કાર્ય બે સમાન હોય, જે હું સામાન્ય હું વિશેષ, સામાન્યથી વિશેષ જુદું પડે છે. એ બધા પૂતગલના સ્વભાવો છે, કર્મજન્ય છે, જીવજન્ય નથી. ઉપરની વાત એની સીધી કરી. અડધાની ગાત હું ફેંટલો કર્યો. આ ત્રીજું નામ છે, બરાબર છે. વ્યવહારી જનનો વ્યવહાર છે, આત્મામાં રાગ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય એ છે, આ બધું વ્યવહારી જનનો વ્યવહાર છે. અધ્યોષણાદી ભાવો જીવ છે એ વ્યવહારી જનો કહે છે, લૌકિક જીવ કહે છે, જ્ઞાનીઓ એમ કહેતા નથી. જીવ છે એમ કહેતા નથી, જીવ તો એનાથી જુદો છે એમ કહે છે. એ જીવ છે એમ કહેતા નથી, જીવ તો નથી
જુદો છે,
જુદો છે. જ્ઞાયક ભાવ જીવ છે, આ રાગ છે કે જીવ છે
એટલે જ્ઞાની જીવ છે એમ કેવું જ નથી, એ તો નિષેધ કરવો છે. અજ્ઞાની ના વ્યવહાર
થોડી વાત બતાવી, સ્વચ્છંદી ન થાય અને પાપના પરિણામમાં ન પ્રવર્તે, નિર્ગળ ન થઈ જાય પ્રવૃત્તિમાં, એટલે એ બરાબર છે. અને જે હિન્દુસ્તાનની અંદર જે કંઈ આર સુધી જલ સુધી એના જે વ્યવહારો ચાલે છે એ પણ એક પરંપરા એમ છે ખરું, કેમ કે મુનિરાજ શ્રાવકને ઘેરે આ જોવાના, શ્રાવકનું આચરણ દરેક રીતે એ પ્રકારનું હોય, કોઈ પાપની પ્રવૃત્તિ વાળો ન હોય. અને વાત ખરેખર એમ જ છે, જે પદ્ધતિ સુધીના લોટ ને મહિનાના લોટ સમજી ગયા એ વર્જિત છે, તાજી ઘંટીનો લોટ એ પ્રાસુક છે, એ મસાલા પણ તાજા તાજા ખાંડીને એ પ્રાસુક છે, એ વાત છે ને એ સાચી છે, ખોટી નથી, સમજી ગયા. પણ આખું એને આત્મબળ એમાં પરોવી દે 24 કલાક એ એમ પણ નથી, તો આત્મા રહી જશે એમ ધ્યાન દેવ છે એમ સમજવું જોઈએ. ગુરુદેવ કહેતા હતા અત્યારે મુનિ થવાની શક્તિ પણ નથી, અને બહારનું એ પ્રકારે આહાર જલ શુદ્ધ મળે એવી શ્રાવકની પ્રવૃત્તિ નથી, શ્રાવકની પ્રવૃત્તિ નથી. હવે શેતાંબરને સ્થાનિક વાસીના સાધુ જોયા કરે છે, દિવસ જતા જોઈ જઈએ. હવે પરિસ્થિતિ શું થઈ ગઈ, રાજકોટમાં રહું છું ને ત્યાં જાઉં, 4:45 વાગે પાત્ર લઈને સાધુ ને સાધુજી નીકળે, ખોટા છે સાધુ, સાચા નથી, આ તો કહું છું કે ત્યાંય 5 વાગે રસોઈ થતી નથી, 7:30 પછી રસોઈ શરૂ થાય, અને 8:30 જમે શ્રાવકો આ વાણિયા જૈન. હવે એ પાત્ર લઈને નીકળે તો ચૂલા તો ઠંડા હોય, કઈ ન હોય. પછી અમુક બહેનો કે અમુક શ્રીમંતો એ પ્રકારે રાખી માણસો રાખીને રસોઈ વેલી કરાવે એટલે લઈ જાય. બીજું એવી વ્યવસ્થા ન હોય ત્યાં શું કરે છે, સવારના ભેગું સવારને 8:30 લઈ લઈએ એટલે સાંજે એ વાપરી લઈએ. આવી પરિસ્થિતિ થઈ કેવું એ છે કે સાચા શ્રાવક પણ શુદ્ધ આહાર શુદ્ધ વ્યવહાર વાળા આ જીવો શ્રાવકે નથી, અને જે આ પ્રવૃત્તિ જે શ્રાવકોની હિન્દુસ્તાનમાં છે એ સાચી છે, ખોટી નથી સર્વથા. હા, મુનિને યોગ્ય એને આહાર લઈ શકે એવું પોતાનું રહેણી પહેણી ને પોતાનું ખોરાક ને એ બધું એમ. પછી શું એ આખું એમાં ધર્મ માનવા માંડ્યા, ક્રિયાકાંડમાં એમાં જ ઉતરી ગયા સર્વથા. એ તો સાઈડ નું હતું,
એ ખોટું છે, એ ખોટું થઈ ગયું, ઓલું ખોટું નથી,
ઓલું ખોટું નથી,
એમાં ધર્મ માનવું ને આખો દિવસ
એમાં
એ ખોટું છે,
એ પ્રવૃત્તિમાં પડી ગયા,
એ ખોટું.
હા, અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ ભેદના વિચારે ગયા એ ખોટું, એમાં ભવારી જાય. બહુ શાંતિથી સમજવા જેવું
બરાબર
કે અમારી શક્તિ પણ નથી અત્યારે મુનિની યોગ, અને બહારનું એ પ્રકારે વાતાવરણ નથી, શ્રાવકોના ઘરમાં પણ એ વાતાવરણ નથી. હા, અને મુંબઈ જવામાં મુનિઓ આવે તો લીપ માટે ઓરવા અહીંયા જાય, આ લેવા એ તો હોય નહીં ને,
મુંબઈ તો મુનિયા જાય જ નહીં,
અને જાય તો એના ચોકડાની વ્યવસ્થા પહેલેથી શ્રાવકો કરી લઈએ, જાય આવે તો છે ઉપર. હા, એમ છે તિનમૂર્તિ જાય, પોલીસ અને ધર્મશાળામાં પણ કોઈ વખતે આવે છે, એ ઠીક છે, એ તો સામાન્ય છે. આ વેદના વ્યવહારી જનનો વ્યવહાર છે, દેહ તે જીવ ને રાગ તે જીવ. હા, વ્યવહારી જનો કહે છે, બકે છે, અધ્યક્ષનાદી ભાવો જીવ છે એમ બકે છે. આવ્યું કે નહીં શરૂઆતમાં? બાકી શ્રીમંત નો ટુકડો જ્યાં ત્યાં જે જે યોગ છે લિમિટેડ હોય ત્યાં સમજવું જોઈએ. કાંઈ હિંસાની પ્રવૃત્તિ બતાવે છે આમાં, બંધ નહીં બતાવવા છે. બંધ જો નથી તો બંધ થતો નથી, બંધ થતો નથી તો પછી વેદનાનો ઉપદેશ નિર્થ થઈ જાય. માટે જ્યાં સુધી જેમ છે તેમ સમજી આત્માનો આશ્રય લઈ અને રાગ દ્વેષ ટાળી અને દેહનો પણ અભાવ થઈ જાય છે. વ્યવહાર સમજવા માટે નિશ્ચયની દ્વારા વ્યવહારનો નિષેધ કરવો, નિશ્ચયની દ્વારા વ્યવહારનો નિષેધ કરવો એટલે એ વ્યવહાર જ ઉભો ન થાય એમ, એનું નામ નિષેધ. જ્ઞેય અભેદ થતું જાય ને, તથા પ્રકારનો રાગની ઉત્પત્તિ ન થાય. જેટલી વિતરાગતા અહીંયા અભેદ થઈ નો રાગ ટળતો જાય છે સહજ
ઉપાય બસિત નહીં.
અગ્નિનું અભેદ પણ આજ સવારથી બહુ ચાલે છે.
જેમ જેમ વિજ્ઞાન ગ્રહણ થતું જાય તેમ તેમ વાસ્તવમાં
નિવડતો જાય છે. હવે જ્ઞાનીઓ જ્ઞેયનું અભેદ પણ ઈ મોક્ષ માર્ગ છે એમ ના કે ત્યાં શ્રદ્ધા વિષય
બનાવી
થાય દુરાગ્ય અભેદ છે. આ તો નિર્મળ પર્યાયથી અભેદ થાય છે એની વાત ચાલે છે. રાગથી અભેદ થાય છે, રાગથી અભેદ થાય ક્યાં? ચેતન અને જળ એ અભેદ થાય ક્યાં? વિતરાગ ભાવથી અભેદ થાય છે, એનું નામ જ્ઞેય છે. રાગથી તો અભેદ થઈ શકતો જ નથી, એવું જ્ઞેય નથી. ધ્યેય તો એવું નથી અને એવું જ્ઞેય પણ નથી. એ સોલમી ગાથામાં આટલું લીધું છે, પ્રમાણ લીધું તો દ્રવ્ય શુદ્ધ ને પર્યાય શુદ્ધ એટલું જ લીધું, બસ
એટલું જ છે. દેહ પૂર્વ ગે
એટલું જ છે. આપણે ગુરુદેવ નો અવના ના વાંચ્યું, દ્રવ્ય ગુણ ને પર્યાય નિર્મળ એની પ્રતિકે સમ્યક દર્શન ઇજ્ઞેયની પ્રતિકે બરો. એટલે જ્ઞેયમાં એટલું જ છે. બોલો, આગમ પદ્ધતિનું જ્ઞેય, અધ્યાત્મ પદ્ધતિનું જ્ઞેય અને આ અને ધ્યેય તો કોઈ અપૂર્વ છે. જ્ઞેય જુદું ને ધ્યેય જુદું. આગમ પદ્ધતિમાં બધું આવે ઠીક છે, એટલે અધ્યાત્મ પદ્ધતિમાં આવી જા, અધ્યાત્મ પ્રમાણમાં આવે જીવ પહેલા સમજી લે. અભેદ જ્ઞેની વાત, સર્વથા અભેદ થાય સિદ્ધ થઈ જાય. અંશે અભેદ થાય તો સાધક થાય, અંશે અભેદ થાય તો સાધક થાય, સર્વાંશે નિર્મળ પર્યાય અભેદ થાય સિદ્ધ થઈ જાય. તમે કહો છો પર્યાય ને અટતો નથી, પર્યાયથી સર્વથા ભિન્ન કેવો જ્ઞાન થી, અને પાછું આ અભેદ થાય છે ને આ જ્ઞેયને આ ક્યાંથી વાત આવી? એ બાદ બાદ મારવી કે ત્રણ મહિના સુધી કહ્યું કે એકલા ધ્યેયથી બિલકુલ તમે દર્શન નહીં થાય, ધ્યેય પૂર્વક નહીં થાય, ત્યારે અનુભૂતિ થાય, તમે દર્શન થાય. લાલુભાઈ ફરી ગયા, બાતો ફરી ગયો. પર્યાય સહિત દ્રવ્ય, પર્યાય સહિતનું દ્રવ્ય કેવા મહિને શું આ થઈ ગયું? તમને રોગ થતો જુદો થી દવા એ પ્રકારની આપવી પડી. કોઈ અપૂર્વ છે આ ધ્યેયપૂર્વક નહીં થાય સંધિ સાદ વાત સાથે સુસંગ એવી દ્રષ્ટિ પ્રગટ થાય છે. ચંદ્રજી સમજાણો નિર્મળ પર્યાય છે, આત્મા ભેદ હોતા હૈ
જરૂર હોતા હૈ, નહીં તો ધારણા જ્ઞાન રહ્યા એસા કેસા રહ્યા. શું ધુ 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 રૂપના તો ચાહીએ પરમ સચ્ચા.
49 કથાનો મથાળો. હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યુષ્ઠાનાદી ભાવો જીવ છે તે જીવ નથી. અધ્યુષ્ઠાનાદી ભાવો છે, રાગાદી ભાવો છે તે જીવ નથી એમ આપે કહ્યું તો તે એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે? એક પ્રશ્ન, ત્રિકાળી દ્રવ્ય નો પ્રશ્ન અને તેનું લક્ષણ શું છે, બે પ્રશ્ન પૂછ્યા. એ પ્રશ્નનો ઉત્તર કહે છે. આ લક્ષણ પૂછ્યું છે એ બહુ સારું છે. બોલો, જીવ ચેતના ગુણ.
જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિરાદિષ્ટ નહીં સંસાર જીવનો ગ્રહણ લિંગ થકી.
પેલું જ એને લક્ષણનું કહ્યું, ચેતના ગુણ છે એ પહેલા લક્ષણની વાત કરી અને પછી દ્રવ્યની વાત કરે છે. શબ્દ રહિત, રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. હવે આ ગાથા લેશું પછી, વખત થઈ ગયું. પૂર્ણતમથી પૂર્ણાચાર છે પણ 5-7 મિનિટ ઓછી
છે,
50 મિનિટ થાય તો ઘણું છે. કેમ કે આ કોઈ વિષય આવે પછી એને બરાબર સ્પષ્ટીકરણ કરવું જોઈએ. બોલો, વિષય આવ્યો ને એમાં સ્પષ્ટીકરણ થઈ ગયું. ગાથા બહુ ઊંચી છે, એ લીધી હતી આપણે હમણાં. હા હા, છેલ્લા પારામાં ચેતના ગુણવાળો છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદા યંત્રમાં પ્રકાશમાન છે. આ હા, પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે એટલે ઉપયોગ વડે સદા યંત્રમાં પ્રકાશમાન છે. જ્ઞાનમાં, જ્ઞાતામાં નાયક જણાય છે તન્મય, પણ એમ જ્ઞાતા એનું લક્ષણ છે, ઉપયોગ એનું લક્ષણ છે. તેથી જીવ ચેતના ગુણવાળો છે. લક્ષણ હંમેશા પ્રગટ હોય, લક્ષણ છે ને એનો અનુભવ થાય છે. લક્ષ તો વિષય છે, લક્ષનો અનુભવ ન થાય, લક્ષણનો અનુભવ થાય. સાકર છે ને એ ગળપણનો અનુભવ થાય, દ્રવ્યનો અનુભવ ન થાય. દ્રવ્યનો અનુભવ થાય તો એક સમયમાં આખો દ્રવ્યનો નાશ થઈ જાય, પણ એની શક્તિની વ્યક્તિ જે થાય એનો અનુભવ હોય, આનંદ પ્રગટ થાય એનો અનુભવ હોય, આનંદ મૂર્તિનો અનુભવ ન હોય. પછી અભેદથી આત્માનો અનુભવ થાય એમ પણ કહેવાય. ગુરુદેવે જે સેંકડો વખત સ્વાધ્યાય અંદરમાં કર્યો, 19 વખત સમાજને ઘૂંટી ઘૂંટીને પાયો, ઘૂંટી ઘૂંટીને પાયો, ઘૂંટી ઘૂંટીને પાન કરાયું.
અંદર જઈએ જયારે જો ત્યારે આગળ શાસ્ત્ર બેઠેલા સ્વાધ્યાય વિશે આપવાનું હોય, બીજું બીજે પણ એ બસ
એની આકૃતિ, એનું રૂપ, એનું અલંકરણ આખી દુનિયાથી જુદું દેખાય. પ્રતિભા સારી ગયો, વિરોધી માર માર કરતો આવ્યો, ક્યાંથી આવો છો ભાઈ? એટલે હું તો આનો વિરોધ કરવા આવ્યો છું અને આ તો મને આવકાર આપે છે. આ શું
એનો થઈ જતો? એનો થઈ જતો
ચાલ તારા ગુરુ ને હું નવ તત્વ નો જવાબ આપું. ગણધર નહી, હાલ તને જવાબ દો. અને જ્યાં સમોસણ ને માન પણ દેખા
બઢિયા
એવું એના વિશે અમે નજરે જોયેલું છે આ પુરુષ ને વિશે. એ પ્રકારની અતિશય હતો, એ પ્રકારનો એનો પુણ્યનો અતિશય. અમુક પ્રકારની લગતી પણ હતી, એ વાત કઈ બહુ બહાર આવી હતી. એને વચન સિદ્ધિ પણ હતી. શું
એક દિલ્હી મેં રાજા ટાઇલ્સ કંપની થી, કરોડપતિ ખિલોણી કી ફેક્ટરી થી, પ્લાસ્ટિક કી
રાજા ટાઇલ્સ,
તો વો સોનગઢ આતા નહીં, મારા સાહેબ સે વિરોધ થા,
વિરોધ
ઓર ઉસકે ઘર સે આતી થી,
આતી થી બરાબર,
તો વો આતી થી તો ઉસને ઉપર ચઢા મેડી પે, બોલો મેં ઉપર સે નીચે મરૂંગા જો તે સોનગઢી ગઈ તો,
ગઈ તો
બંધ કર માકા જાના,
માકા જાના બંધ કર દે,
હા મેં ઉપર સે પડૂંગા નહીં. બાકી વો આહિસ્તા આહિસ્તા જાતી રહી, વો નરમ પડતા રહ્યા, વો જાતી રહી નરમ પડતા રહ્યા, ફેર ઉસકે ફિટ બેઠગી બાત, તો જયપુર મેં મારા સાહેબ સે માફી માંગી કે સાહેબ મને આપતા બહુ વિરોધ કર, ભૂલી જાઓ ભૂલી જાઓ કાંઈ નહીં, તમારી ખ્યાલમાં આવી ગયા એ ઠીક છે, ભૂલી જાઓ.
અમારે એવું કેશવ વિક્રમ ને આપણા સામે રહે છે, એને આપણે પ્રતિષ્ઠામાં ઘણો વિરોધ કર્યો, કેશવ સંતા દે છે ને અત્યારે કર વિરોધ.
અમારા માટે પણ હમણાં શાંતિથી સાંભળવું, કોઈ એમાં અકળાવવાનું નથી, બે મોક્ષ ઉભેરા એવા કે ચાલતું હતું ને ત્રણ ત્રણ દિવસનું જોજે પણ ચેક કરી આખો દ્રષ્ટિનો વિષય આપ્યો. એકલો દ્રવ્ય સામાન્ય તે આત્મા છે, પર્યાય માત્ર પૂતગલના પરિણામ છે, પર્યાયનો આત્મામાં જ ભાવ છે, પ્રમત અપ્રમતનો આત્માના સ્વભાવમાં ટિકાળ ભાવ છે, બીજો એ પૂતગલ પરિણામ છે, પૂતગલમય છે, તેથી પૂતગલ છે. એકલો દ્રષ્ટિનો વિષય ની મુખ્યતા ભલે જ્ઞાન પ્રધાન કથન એમાં આવતા ગયા છે, આવતા ગયા છે, મુખ્યતા દ્રષ્ટિના વિષયની આખા સંહિતામાં આવી. ત્યારે જે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો, અથવા દ્રષ્ટિના વિષયનું જ્યાં અવલંબન લે છે ત્યાં પરમાણ પર્યાય નિર્મળ થઈને અનુભવમાં આવીએ, એટલે દ્રવ્યપ્રિય બેનું જ્ઞાન થઈ ગયું, સમજી ગયા? હવે દ્રવ્યપ્રિય બેનું જો જ્ઞાન ન થાય, દ્રષ્ટિનો વિષય આવ્યો એ ક્યારે કહેવાય કે નિર્મળ પર્યાય દ્રવ્યને આશરે પ્રગટ થાય છે. પર્યાયના લક્ષ્ય તો અજ્ઞાન છે અને દ્રવ્યના લક્ષ્ય જ્ઞાન નવું પ્રગટ થાય,
બરાબર?
એ જ્ઞાન પર્યાય પરિણત આત્મા પરણમી જાય છે, સમજી ગયા? ત્યારે એને વિચાર આવ્યો કે આ જો દ્રષ્ટિના વિષય તરફ એકલા ખેંચાઈ જશે પક્ષપાતમાં તો એનો અનુભવ નહીં થાય, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતા નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય છે અને એનું જ્ઞાન પણ સાથે થઈ જાય છે, એક ધ્યેયભૂત અને એક જ્ઞેયભૂત બે સાથે એક સમયમાં થાય છે. એટલે દ્રવ્ય પર્યાયનું દ્રવ્યનો અવલંબન લેતા દ્રવ્યપર્યાય બેનું જ્ઞાન થાય અને પર્યાયનો અવલંબન લેતા પર્યાયનું પણ નહીં ને દ્રવ્યનું નહીં. માટે આ શાદવાદ અધિકાર આખો એને લઈ લીધો, સમજી ગયા? એ અનેકાંત જ્ઞાન પ્રધાન છે, જે શાદવાદ અધિકાર છે એ અનેકાંત જ્ઞાન પ્રધાન છે અને આખા સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન અનેકાંત, એક દ્રષ્ટિ પ્રધાન અનેકાંત, અનેકાંત તો બેમાં
બરાબર,
એક દ્રષ્ટિ પ્રધાન અનેકાંતમાં શું કે દ્રવ્યમાં પર્યાયની નાસ્તી એવી અસ્થિ એ અનેકાંત,
બરાબર?
સમજી ગયા? એ નામે અનેકાંત છે. આ નાયકમાં પ્રમત અપ્રમતનો અભાવ, આ અસ્થિમાઓની નાસ્તી એનું નામે અનેકાંત છે અને દ્રવ્યપ્રિય સ્વરૂપ વસ્તુ આખો અનુભવમાં જણાણો એ પણ અનેકાંત છે.
જ્ઞાન પ્રધાન અનેકાંત.
એક જ્ઞાન પ્રધાન અને એકાંત, એક દ્રષ્ટિ પ્રધાન. દ્રષ્ટિ પ્રધાન અને એકાંતમાં જે આવ્યો એને જ્ઞાન પ્રધાન અને એકાંત થાય, થાય ને થાય, ન થાય તો દ્રષ્ટિ વિપરીત છે.
થાય
જ છે, પ્રશ્ન નથી, નિયમ છે, થાય જ છે. એટલે આખો શ્યાદવાદ અધિકાર દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જાણે છે. શ્યાદવાદી દ્રવ્યને દ્રવ્યને પર્યાયને પર્યાયરૂપ જાણે છે, દેહપરૂપ નહીં થાય છે અને જ્ઞેય પણ અભેદ થાય છે. અંશે અભેદ થતું થતું પૂર્વ અભેદ થાય. હા, ત્રિકાળી દ્રવ્ય તો અભેદ છે, જ્ઞેય તો નવું અભેદ થાય છે. જ્ઞેય અભેદ અત્યાર સુધી થયું નથી, કેમ કે મીઠા તો સિંચાઈ છે રાખતી. એ અભેદ ક્યાં છે? હાથ બધાયો એનાથી અભેદ ક્યાં થાય? એની જાત નથી તો અભેદ ક્યાંથી થાય? પણ એની જાત પ્રગટ થાય છે ત્યારે ભેદ નહીં ભાસતું. અહી પર્યાય તે આત્મા છે. અભેદ નહીં તે આત્મા છે. અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં છે. ભેદ પ્રધાન પર્યાર્થિક નહીં, અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં. એ શાદવાદ છે, મેળવણ છે. એ જ્ઞેયની સિદ્ધિ કરી. શાદવાદમાં જ્ઞેની સિદ્ધિ શ્યાદવાદથી દ્રષ્ટિસિદ્ધ ન થાય. હા, એ થાય. શ્યાદવાદ કયો? અસ્થિ નાસ્તિ અને કામ. દ્રવ્યમાં પર્યાયનો અભાવ, એ દ્રષ્ટિ પ્રધાન અને જ્ઞાન પ્રધાન બેમાં અને કાન. તમે અને કાન પાદી છો? હા, અમે તો અને કાન પાદી છો. કે લાલુભાઈ બોલે છે, લાલુભાઈ
બોલે બે અને કાન બે અને કાન
એટલે કાલે એક બહુ સારી વાત આપી હતી કે જૈન દર્શનમાં આપને કહા વસ્તુનું સ્વરૂપ અનેકાંત જ છે. અમે અનેકાંતની જ વાત કરીએ છીએ, પણ અમારો અનેકાંત પણ અનેકાંત
છે.
અમારો અનેકાંત એકાંતે
નથી.
આપને કહા કે એક જ પ્રકારનો અનેકાંત નથી. જો એક જ પ્રકારનો અનેકાંત હોય તો એકાંત હોય,
તો એકાંત મિથ્યા અનેકાંત છે. તો એકાંત
બે પ્રકારનું અનેકાંત છે, જે કે નયરૂપ અનેકાંત ને
પ્રમાણરૂપ અનેકાંત
માટે અમારું અનેકાંત સમ્યક
છે. સમ્યક છે, બરાબર છે.
એ વાત બહુ અચ્છી. અનેકાંત પ્રમાણ નય
સાધનમ,
એટલે એકલા પ્રમાણરૂપ અનેકાંત નથી, નયરૂપ અનેકાંત પણ છે.
પણ છે
નય પૂર્વ અનેકાંત પૂર્વક.
અનેકાંત ને બે સાધન છે એનું એમ કહ્યું. એક પ્રમાણ થી અનેકાંત સિદ્ધ થાય અને એક નહીં થી અનેકાંત
થાય.
નહીં થી પણ અનેકાંતિત થાય, એકાંતિત ન થાય. કેમ કે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે. આ દ્રવ્ય દ્રવ્યરૂપે છે ને પર્યાય રૂપે નથી. એ નહીં છે.
બહુ સરસ
એમાં લખ્યું છે કે પ્રમાણ નહીં સાધનમ. એકલું પ્રમાણ નથી સાધન. શ્યાદવાદ ને સિદ્ધ કરવા માટે નહીં પણ છે, અનેકાંત ને સિદ્ધ કરવા માટે.
પ્રમાણ નહીં સાધનમાં આ જે કારણ બરાબર. આજે
હા બરાબર, અમે તમને રાત્રે થોડું કહ્યું ખૂબ ચર્ચા કરી, આમાં લખ્યું છે અને ચર્ચા ખૂબ કરી. મેં આને કહ્યું એ તો અમારા માટે છે, તમારા માટે રસોઈ થાય છે તૈયાર
તૈયાર
ભોજન મળશે.
બરાબર,
બહુ ચર્ચા સારી થઈ એકદમ. અને બે માં અનેકાંત સિદ્ધ કર્યું એમ. બરોબર, બહુ સારું છે. બધા સાંભળે
દોસો 258 કલશ કલશ ટીકામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમાં ધ્યેયની મુખ્યતા વાળું અનેકાંત લીધું છે અને સમયસારમાં ધ્યેયની મુખ્યતા વાળું અનેકાંત લીધું છે.
સમયસાર કળશમાં
કળશ
સમયસાર આ જ કળશ સમયસારમાં અને કળશ ટીકામાં કળશ એક જ
ધ્યેય માટે અનેકાંત કે હું દ્રવ્ય છું ને હું પર્યાય નથી એવો અસ્થિ નાસ્તિ અનેકાંત એ ધ્યેય માટે છે.
ધ્યેય માટે છે.
અને જ્ઞેય માટે અનેકાંત કે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાસ્તી છે. જ્ઞાનમાં જ્ઞેયની નાસ્તી
છે.
પર્યાયને જાણનારું જ્ઞાન તે જ્ઞાન નથી. સ્વપરને જાણનારું જ્ઞાન તે અનેકાંત નથી. એકલા સ્વને જાણનારું જ્ઞાન તે અનેકાંત છે. કેમ કે અસ્થિ નાસ્તિ અનેકાંત એમાં એ પ્રકારે છે કે પર જણાતું નથી જાણનારું
જણાય. એ અનેકાંત છે.
પર્યાય જણાતી નથી એટલો સામાન્ય જ જણાય
છે. અનેકાંત છે.
એ અનેકાંત ધ્યેય માટે
છે. ધ્યેય માટે છે.
એકલા ભાઈ એસી કિંમતી કિંમતી બાત
છે.
એકલા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુને જાણવું તે જ સ્યાદવા છે એ માને તો તે એકાંત છે,
એકાંત છે.
હું દ્રવ્ય છું ને હું પર્યાય નથી એવું અસ્થિ નાસ્તી સાપેક્ષ અનેકાંત તે સમ્યક
અનેકાંત.
સમ્યક જ્ઞાન તો આ અંદરના અસ્થિ નાસ્તી અનેકાંત થી પ્રકટ થાય છે. એકલા દ્રવ્યને જાણતા સમ્યક જ્ઞાન થાય છે, દ્રવ્ય પર્યાય ને કે સ્વપન ને જાણતા જ્ઞાન સમ્યક થતું નથી. સમ્યક જ્ઞાન થયા પછી એવું જણાય પણ એને જાણતા સમ્યક જ્ઞાન ન
થાય, એવું જણાય પછી એને જાણે તો પ્રગટ ન થાય. બહુ સૂક્ષ્મ ચર્ચા.
પરથી ને પર્યાય થી ભિન્ન દ્રવ્યને જાણતા એટલે કે પરને જાણવાની જાણનારી પર્યાય થી ભિન્ન જ્ઞાન માત્ર દ્રવ્ય સ્વરૂપને જાણતા સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. વસ્તુનો સ્વરૂપ અનેકાંત છે, અમે અનેકાંતની જ વાત કરીએ છીએ પણ અમારો અનેકાંત પણ અનેકાંત છે. અમારો અનેકાંત એકાંતે નથી. અનેકાંતોપી અનેકાંત પ્રમાણ નય સાધન.
જો અનેકાંતની સિદ્ધિ માટે પ્રમાણ ને બે સાધન, કોઈ એમ કે છે કે અનેકાંત પ્રમાણ થી સિદ્ધ થાય એમ નથી. એ નૈતિક સિદ્ધ નથી કરતો માટે પ્રમાણ પ્રમાણ નહીં.
મિથ્યા અનેકાંત
સાપેક્ષ છે અનેકાંત.
પ્રમાણ થી પણ અનેકાંત સિદ્ધ થાય ને નહી થી પણ અનેકાંત સિદ્ધ થાય ત્યારે બે હોય ત્યારે હાથ. આખું જગત પ્રમાણ થી અનેકાંતિ સિદ્ધિ કરે છે અને નહી થી અનેકાંતિ સિદ્ધિ કરતા નથી. અને નથી કરતા એનું શું કારણ કે નહી થી જો સિદ્ધિ કરશું તો મિથ્યા એકાંત થઈ જશે કેમ કે દ્રવ્ય પર્યાયની નાસ્તી ભય લાગે છે અનુભવ ન
થાય.
બહુ ચર્ચા રાખતા ભાવ અવાજ સુધી ચાલે આવી સૂક્ષ્મ ચર્ચા હમણાં અમારે એવી છે જોવા છો.
એટલે એકલા પ્રમાણરૂપ અનેકાંત નથી, નયરૂપ અનેકાંત પણ છે. હવે અનેકાંત બે પ્રકારનું છે, એક પ્રમાણરૂપ અનેકાંત કે જે જાણવા માટે છે, જ્ઞાન પ્રધાન છે કે જે દ્રવ્ય પર્યાયને જાણે છે, અને બીજો નયરૂપ અનેકાંત કે જે ઉપાધેય તત્વને શોધવા માટે છે, દ્રષ્ટિ પ્રધાન અનેકાંત
છે.
હું દ્રવ્ય છું ને હું પર્યાય નથી. બે પ્રકારનું અનેકાંત છે માટે તો સમ્યક અનેકાંત છે.
બે પ્રકારનું, એક જ પ્રકારનું હોય તો
બહુ અચ્છી વાત. અનેકાંતો ભી
અનેકાંત,
એકાંત ભી અનેકાંત.
એકાંત નથી
અત્યાર સુધી અનેકાંતો ભી અનેકાંત આવતી હતી વાત. આ ખુલાસા બંધ બહુ સ્પષ્ટ.
બે પ્રકારનું અનેકાંત છે માટે તો સમ્યક અનેકાંત છે. યદી એકી પ્રકાર કા એટલે કે પ્રમાણ વાળું અનેકાંત જ એકલું હોય તો એ મિથ્યા અનેકાંત છે.
એકાંત રૂપ થઈ
જાય. એ ઉપાધ્ય તત્વ નું વિભાજન તો થયું
થયું નહીં.
નય રૂપ અને કાંતમાં પ્રયોજન ની સિદ્ધિ થાય છે.
નય રૂપ અને કાંતમાં પ્રયોજન ની સિદ્ધિ,
અને પ્રમાણરૂપ અને કાંતમાં પદાર્થ ની સિદ્ધિ.
પદાર્થ
જે જ્ઞાન માં પ્રયોજન ની સિદ્ધિ થાય એ જ સ્વાનુભવ રૂપ જ્ઞાન માં પદાર્થ ની સમ્યક સિદ્ધિ થાય છે.
સમ્યક સિદ્ધિ થાય
પ્રયોજન ની સિદ્ધિ પૂર્વક પદાર્થ ની સિદ્ધિ તો સહેજ થાય જ
છે. થાય છે. આ બેન તમે ભાગ્યશાળી છો, આ મકાનમાં નો ઉપયોગ આ રીતે ધાર્મિક માટે થાય છે.
વરસાદ એમના ઘરે ઉતરે છે.
વરસાદભાઈ દોષી
ના વરસાદ
મકાન માલિક
અહીંયા રોડ ઉપર જ છે.
એકલા નહીં થી નહીં ને એકલા પ્રમાણ થી નહીં.
બરાબર
ફૂલ આવ્યા.